તારીખ 23/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 193 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76
આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે છે એ મહિમાનું કહેવાય. આત્માને નિશ્ચય થયા વિના ઓગે ઓગે આત્મા સંબંધીના વિકલ્પો આવે છે. સ્વરૂપે આત્મા અનંત ચતુષ્ટય સ્વરૂપ છે, અનંત જ્ઞાનાદિ દિવ્ય ગુણોનો ભંડાર છે. એમ આત્માના સ્વરૂપ સંબંધિત, સ્વભાવ સંબંધિત જે મહિમા આવે છે સાધારણ પ્રકારે, એને ખરેખર આત્માનો મહિમા આવ્યો છે એમ ન ગણવું જોઈએ.
બરોબર,
ન કહેવાય એટલે એમ ન સમજવું જોઈએ. આ વિષય ખાસ મુમુક્ષુઓને લાગુ પડે એવો છે. સત્શાસ્ત્રોમાંથી વિશાળતાથી જે કાંઈ અનેક વિસ્તાર કરીને કહેવામાં આવ્યું છે એમાં મને શું લાગુ પડે છે એવું શોધનાર કોઈ સંશોધક જીવ હોય છે.
બરોબર,
અનેકવિધ પ્રકારની તત્વજ્ઞાન સંબંધી માહિતી મેળવનાર ઘણા જીવો હોય છે. લૌકિક સમાજમાં આવો લોકોત્તર વિષય પ્રચલિત ન હોવાથી એની વિશેષતા પણ છે, અને એવી વિશેષતાવાળી માહિતી સમજણ ઉપર આવે ત્યારે એમ લાગે કે આવું જ્ઞાન નહોતું ને એવું જ્ઞાન થયું. પણ આ આત્માને એટલે મને પોતાને આમાંથી મારા હિત અર્થે શું પ્રયોજન અર્થે શું ગ્રહણ કરવા યોગ્ય છે એ પ્રકારે સ્વાધ્યાય ને એ પ્રકારે વાંચન અને એ પ્રકારે શાસ્ત્રનું અધ્યયન કરનાર કોઈક સંશોધક જીવાય છે. એમાં વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવે આત્માના વિષયમાં ઘણી ઘણી વાતો કરી. આચાર્યોએ કેવળી ભગવાનના પેટ ખોલ્યા એમ કહ્યું, અને એ આચાર્યોના પેટ ગુરુદેવે ખોલ્યા. ઘણી વાતો આત્માની બહાર મૂકી અને ઘણું વિસ્તારવાળું એનું સાહિત્ય, એની ચર્ચા, એના ટેપ, અનેક પ્રકારે એ વિષય વિસ્તાર પામ્યો. ત્યાં પણ આ એક મહત્વની વાત કરી સાથે સાથે કે ભાઈ, જે આત્માના સ્વરૂપનો વિકલ્પ તને આવે, બીજા વિકલ્પમાં તું પડ્યો હોય એની તો અમે ચર્ચા કરવા માંગતા નથી. કેમ કે એમાં તો ક્યાંય આત્માનું હિત છે એ તો વિચારવાનો પણ અવકાશ નથી. પણ આત્માનો વિચાર કરે એને આત્માનું હિત થાય કે નહીં, સ્વરૂપનો મહિમા કરે એને એને કાંઈ આત્મકલ્યાણ થાય કે નહીં, ત્યાં આ વાત લાગુ પડે એવી છે. જે આત્માનો વિચાર કરે છે એવા જીવને આ વાત લાગુ પડે એવી છે કે સાધારણ મહિમા આવે, વિકલ્પ થયા કરે, એ કાંઈ આત્માનો મહિમા આવ્યો ગણાય કે આત્માનો મહિમા થયો એમ સમજાય, તો એ પણ એક ભૂલ થશે. અહીંયા આવીને પણ આ એક નવી ભૂલ થશે પછી, એમ કે છે. ઠીક, પણ સાધારણ મહિમા આવે છે એમ કે છે. મહિમા કરે છે, શું કરવા કરે છે? મહિમા કરે છે એનો બેઝ શું છે, પાયો શું છે, આ પકડવું જોઈએ. યથાર્થ પ્રકારે અંદરથી જ્યાં ઉત્સાહ વીર્ય ઉછળે, અહીંયા શબ્દ પાડ્યો છે, એ જે વાત લીધી છે એ આત્માના ઓળખાણથી છે. જેને આત્માનો નિશ્ચય થાય છે, પોતાનું સિદ્ધ સમાન પદ ભાષ્યમાન થાય છે, ત્યારે જે અંદરથી પુરુષાર્થ ઉછળે છે એ પ્રકાર સાવ જુદો છે એમ કહેવા માંગે છે. અને સાંભળીને ઉપર ઉપરથી અનુમાન કરીને ઓઘે ઓઘે અથવા જ્ઞાની પુરુષો પણ મહિમા કરે છે, વિદ્વાનો પણ મહિમા કરે છે. જેને આપણે સમજદાર ગણીએ છીએ એવા મોટા મોટા લોકો પણ આત્માનો મહિમા કરે છે. વળી જ્ઞાનીઓ ત્યાં સુધી કહે છે કે ભગવાને દિવ્ય ધ્વનિમાં પણ આત્માના સ્વરૂપની જ મહિમાના ગાણા ગાયા છે, એવો એ મહિમાવંત પદાર્થ છે. તેથી આત્માનો વિચાર કરવો જોઈએ, મહિમા લાવી લાવીને વિચાર કરવો જોઈએ, એમ સમજીને વિચાર કરે અને મહિમા કરે ત્યાં સુધી એ જીવો બે ઓગે છે. અથવા બુદ્ધિગોચર સમજણ આવે કે આ જગતમાં મહિમાવંત પદાર્થ જે પ્રકારે જ્ઞાનીઓએ સમજાવ્યો છે, એવું જે સહજાત્મ સ્વરૂપ આત્મા છે, સહજ સ્વરૂપ છે એનું, એ ખરેખર મહિમા કરવા યોગ્ય છે એવું મને પણ બુદ્ધિથી સમજાય છે, તેથી હું મહિમા કરું છું, તો પણ હજી ઓગે ઓગે છે. કેમ ઓગે છે? કે જે નિશ્ચય થઈને સ્વરૂપ ભાસવું જોઈએ અને એ ભાસતા જે વિર્યોલ્લાસ આવવો જોઈએ એ પ્રકારમાં જીવ આવ્યો નથી. આમ કહેવા માંગે છે કે તો આ જગ્યાએ તારે આવવું જોઈએ, એ ન થાય ત્યાં સુધી સાંભળીને વાંચીને વિચારીને સમજણથી પણ આત્માનો મહિમા કરે, વિકલ્પવાળો મહિમા કરે, એ બધો સાધારણ મહિમા છે, કૃત્રિમ મહિમા છે. સાધારણ મહિમા છે અને કૃત્રિમ મહિમા છે. કેમ કે આમ કરવું જોઈએ એમ એને વિચાર આવે છે, અંદર ભાગતું નથી તત્વ. પોતાનું અંદરમાં જે તત્વ ભાસવું જોઈએ ભાસે નહીં, અને મહિમા કરવો જોઈએ એવી સમજણ કરી છે માટે કરે, એ કૃત્રિમ છે. મહિમા એ લાવવાની ચીજ નથી, મહિમા એ સહજ થવાની ચીજ છે. બરોબર એમ છે, એ પ્રકારમાં આવવું જોઈએ. નહીતર એ બધું સમજણ પણ ઓઘસંજ્ઞા એવું નામ પામે છે અને એ મહિમા પણ ઓઘસંજ્ઞા એ થાય છે. જેમ હીરો ઓળખાય ને હીરાની કિંમત આવે, અને આપણા સંબંધી ઝવેરી હોય ને એમ કહે કે આ હીરો સાચો છે ને આપણે એને સાચવીએ, આપણા ઘરમાં ખબર ન હોય ને સાચવતા ન હોય, કાચનો કટકો માની કે પથ્થરો માનીને રજવાવતા હોઈએ, એને કોઈ ઝવેરી એમ કહે આપણા સંબંધી હોય, ખાસ નહીં હોય, કે ભાઈ આ તમારા ઘરમાં રતન છે અને રખડાવો ક્યાં, તો આપણે સાચવીને ઠેકાણે મૂકી દઈએ, તિજોરીમાં મૂકી દઈએ, સેફ ડિપોઝિટમાં મૂકી દઈએ, એ પણ આપણે સાચવું કહેવાય. અને એ આપણને ઓળખાય, બે વાતમાં હું તો ફેર છે એમ કેમ થાય. એમ અત્યારે જે મહિમા કરીએ છીએ એ દેવ ગુરુ અને શાસ્ત્ર દ્વારા આત્મ સ્વરૂપનો મહિમા કરવામાં આવ્યો છે, એ ખ્યાલ આવ્યો છે. વળી એનો મહિમા કરવો આપણે પણ કરવો જોઈએ એવો ખ્યાલ આવ્યો છે. બીજા પણ જે મોટા મોટા કહેવાય છે સમજદાર આ વિષયમાં, એ પણ આત્માનો મહિમા કરે છે એવો પણ ખ્યાલ આવ્યો છે. આમ જે ખ્યાલમાં જે કાંઈ આધાર છે એ બધો પરદ્રવ્ય આશ્રિત આધાર છે, દેશ ખોટો છે એમ કે. આ જે મહિમા આવવો જોઈએ એનો બેઝ શું છે એ સમજવાનો વિષય છે, કે તને પોતાને તારું સ્વરૂપ અંદરમાં ભાષ્યમાન થયું છે અને એમાંથી વીર્ય ઉછળે છે તો યથાર્થ છે, નહીતર તારો આત્મ સ્વરૂપનો મહિમા કરવા સંબંધીનો જે કાંઈ પ્રકાર છે એ હજી ખરેખર યથાર્થતાને નામ પામ્યો નથી. પરિણામ તો ધારણા ને સમજણ ટકશે ત્યાં સુધી ટકશે એવા અનેક દાખલાઓ જોયા છે કે આત્મ સ્વરૂપનો મહિમા કરનારાઓ પાછા પરિણામ ફરી જાય ત્યારે કાંઈ એનું ઠેકાણું રહેતું નથી. ઘણો આત્મ સ્વરૂપનો કૃત્રિમપણે મહિમા કરતા હોય, આ તો કૃત્રિમપણે જ કહેવાય ને, જ્યાં સુધી ભાષ્યું ન હોય ત્યાં સુધી તો સહજ ન આવે ને, સહજ ન આવે ને કૃત્રિમતા કહીએ, સહજ છે તે અકૃત્રિમ છે. ઘણો મહિમા કરતા હોય પાછા પરિણામમાં એવા મોટા ફેરફાર થઈ જાય, એનું કારણ શું? કારણ એ છે કે મૂળ પાયામાં જે ખામી રહી ગઈ હતી એ ખામી ખરેખર એવી હતી કે એમાંથી કોઈ આત્માનો વિકાસ થાય, આત્માનું કલ્યાણ થાય એ પ્રકાર સંભવિત નહોતો. અને એ યોગ્ય પ્રકારમાં આવે એ પહેલા ઉદય ફરે છે, કાં તો મોટા ભાગે તો ઉદય ફરે છે. ઉદય ફરે છે એટલે ઉદય ભાવ પણ સાથે સાથે ફરે છે, કેમ કે જીવ જ્યાં સુધી પોતાના સ્વરૂપમાં ન રોકાય ત્યાં સુધી તે કર્મના ઉદયમાં રોકાયા વિના રહેતો નથી. ત્રીજું એને શું સ્થાન છે, કાં તો એ આત્મામાં રોકાય ને કાં તો એ પરમાં રોકાય, ઉદયમાં રોકાય. એટલે બહુ મુદ્દાની અહીંયા 193 બોલમાં વાત કરી છે. આ 1008માં અમુક એવી વાતો આવી છે, બહુ મુદ્દાની, કેટલાય બોલ એવા આવ્યા છે, ઘણા મુદ્દાના આવ્યા છે. મુમુક્ષુમાં ગણાવું છે કે ખરેખર હિત કરવું છે, કાઢી નાખ્યા ને રાખ્યા તો પણ કોઈના માટે કઈ નજર કોની હામું છે તારી? બીજા મને મુમુક્ષુ ગણે એમ નજર રાખવી છે? કે છે એ તો અનાદિની જે લોક દ્રષ્ટિ છે જેની દ્રષ્ટિનો ધ્રુવ કાંટો લોકસંજ્ઞા તરફ છે, લોકસંજ્ઞા થઈ ગઈ તો બરોબર, એ ગમે તે પ્રકારમાં હોય એમાં ક્યાંય એનો ઉદ્ધાર થાય, એનું સુખ થાય, કલ્યાણ થાય, એ માર્ગ જ જુદો છે, સ્ટેશન જુદા જ બધા આવે છે, એક સ્ટેશન તારા કલ્યાણ નું નહીં આવે. એમ છે એને લૌકિક અભિનિવેશ કયો છે, શાસ્ત્ર ભાષામાં લૌકિક અભિનિવેશ કયો છે. શ્રીમદજી એવું લખે છે કે બે પ્રકારના અભિનિવેશ છે, એક લૌકિક અભિનિવેશ અને એક શાસ્ત્રીય અભિનિવેશ. અભિનિવેશની દ્રષ્ટિએ બંને સરખા છે, બંને સામાન્ય છે. જે જીવો શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર અનુસાર શુભ ક્રિયાઓમાં નથી તે જગતના તમામ જીવો લૌકિક અભિનિવેશમાં છે. એટલે લૌકિકમાં મહત્તા વાળી, માન વાળી, મોટાઈ વાળી, સંપત્તિ વાળી, આબરુ વાળી જે જે ચીજો ગણાય તે તે ચીજોમાં તેને મોટાઈ ભાસે છે, તે તે ચીજોના સંબંધમાં એને મોટાઈની ગણના રહે છે. ત્યાં સુધી એ લોક સંજ્ઞા અથવા લૌકિક અભિનિવેશમાં રહેલો જીવ છે એવું બાળની મોટાઈનો પ્રકાર કરીને ત્યાંથી નિવૃત્ત થઈને પાછો વળીને કોઈ જીવ શાસ્ત્રમાં આવે છે, સંસર્ગમાં, શાસ્ત્રના સંસર્ગમાં આવે છે અને એને અનુસરીને કષાયની મંદતાને લઈને કેટલાક વ્રત નિયમ પ્રતિજ્ઞા આદિ સંયમ આદિના જે કોઈ પ્રકાર કરે છે એમાં પણ જેને મોટાઈનો પાછો ભાવ આવે છે કે આનેથી હું આગળ, આનેથી હું મોટો, એ શાસ્ત્રીય અભિનિવેશમાં છે. અને સિદ્ધાંત એવો એમણે એક લીધો, કેટલીક સિદ્ધાંતિક વાતો બહુ સુંદર આવી છે. એક સિદ્ધાંત એમણે એવો લખ્યો કે જ્યાં સુધી જીવ આવા અભિનિવેશનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. આમ સિદ્ધાંત નાખ્યો. શાસ્ત્રજ્ઞ જીવ, વ્રત નિયમ પાળનારો જીવ સમ્યક દ્રષ્ટિ નથી અને મિથ્યા દ્રષ્ટિ છે એનું આ બહુ મોટું લક્ષણ છે કે એને એનાથી મોટાઈ દેખાય છે. એ અભિનિવેશમાં ઉભો છે એમ ખ્યાલમાં આવે તો સમજવું કે એને હજી મિથ્યાત્વ છોડ્યું નથી. કેમ કે જ્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી ત્યાં સુધી અભિનિવેશનો ત્યાગ થતો નથી ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. પછી ગમે તે લિબાસમાં હો, ગમે તે દેખાવમાં હો, એની સાથે કોઈ સંબંધ નથી. એટલે એક વખત તો જગત શું કહેશે, જગત શું માનશે, એ આખો જે આખી જે દિશા છે એનેથી એને ફૂંઠ દેવી જોઈએ અને પાછા ફરી દેવી જોઈએ. આ વિષય ઉપર ચોપડી મારી દેવી, આ સામે જોવું નથી. જગત શું વિચારશે એમને, તું સત્ય સત્ય ઠેકાણે, સાચા ઠેકાણે ઉભો છો, બસ તારું સ્થાન ચોક્કસ કરી લે. જગત તો એવું છે કે ધર્માત્માને ફાંસી આ દે, જગતનું એવું સ્વરૂપ છે કે ધર્માત્માને ફાંસી દે. જગતને શું વિવેક છે? અને એ તો જગત એટલે પરિભ્રમણમાં રખડતા જીવો છે કે જેને કાંઈ વિવેક નથી. એ જેને વિવેક નથી એનું સર્ટિફિકેટ તારે જોઈએ છીએ, અવિવેકીઓનું ને અજ્ઞાનીઓનું જોઈએ છીએ. શું કરવું છે તારે? તારું ઠેકાણે નથી, એનો અર્થ એ છે કે તારું ઠેકાણે નથી. આમ છે શાસ્ત્રો ઉઠલાવવા શરૂ કર્યા હોય, વાંચવા શરૂ કર્યા હોય, ઉઠલાવ્યા જ કહેવાય. અને જો સમ્યક દર્શન એટલે ધર્મ પ્રાપ્ત ન કર્યો તો એક ચોપડા મૂકીને બીજા ચોપડા તે શરૂ કર્યા છે. એ અશુભના ચોપડા હતા ને આ શુભના ચોપડા છે. ત્યાં અશુભ ઉપયોગ તારો થતો હતો એ ચોપડાના નિમિત્તે, આ ચોપડાના નિમિત્તે તારો શુભ ઉપયોગ થાય છે. પણ ત્યાં ને ત્યાં છો, કાંઈ ફેર છે? આમ લખ્યું છે. એમની શૈલી તો જરા તીખી હતી, તીક્ષ્ણ હતી. એટલે તો શ્રીમદજીએ કહ્યું ને, વચનામૃતવિત રાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂળ. અપાત્ર જીવોને કઠોર અને પ્રતિકૂળ લાગે છે કે આવું કે છે અમને, અમે આટલું બધું કરીએ ને અમને આવું કે છે. એને જરા અણગમો થાય છે. કે છે કે એ શાંત, પરમ શાંત રસના મૂળિયા અહીંયા પડ્યા છે. આત્માનો જે શાંત રસ, ચૈતન્ય રસ, અમૃત રસ છે એના મૂળ આ વચનોમાં પડેલા છે. અને ભવ ભ્રમણને ટાળવાના મૂળ ઔષધો છે આ બધા. ભવ ભ્રમણ જેનું ઘણું ઊંઘું છે એવા ભારે કર્મી જીવને એ વચનો પ્રતિકૂળ પડે છે. ભલે ગમે તે એટલા શાસ્ત્રો જાણતો હોય, ક્રિયાઓ પાળતો હોય, કર્મના ક્ષેત્રમાં આ બે જ બહારના મુખ્ય દેખાવ છે કે લોકો જેને કંઈક સ્વીકારે છે, કે કાં તો એ ખૂબ શાસ્ત્રનો જાણનાર હોય અને કાં તો અનેક પ્રકારની ક્રિયાનો કરનાર હોય. કહે છે કે તને આ શાંત રસના મૂળ એવા વિતરાગના વચનો કેટલા સુહાય છે કે અસુહાય છે એના ઉપર તારી પાત્રતાનો આંખ છે. પેલો પછી બીજી આગળની વાતો એમના વચનો તો જરાક એવા તીખા છે કે કાંઈક સમજદાર કહેવાય એને પણ એક વખત તો એમ થાય કે અરે ધક્કો લાગે કે આટલું બધું જોરથી કે છે, કાંઈક આમાંથી સ્વચ્છંદ તો નહીં થઈ જાય ને દહેશત ઊભી થાય છે. ભાઈ સ્વચ્છંદ તો એને થાય છે કે જેનું ધ્યેય બંધારણ નથી, એને જેનું ધ્યેય પોતાનું હિત કરવાનું છે અને જેને પૂરેપૂરું પોતાનું હિત કરવું છે, અધૂરું કરવું છે એ ધ્યેયવાળો નથી. આ તો કહે છે પૂરું હિત કરવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે એવી પૂર્ણતાના ધ્યેયવાળાને સ્વચ્છંદ થવાનો અવકાશ ચાલ્યો ગયો
છે,
એને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. આ બહુ મોટી વાત છે. કોને સ્વચ્છંદ થાય અને કોને ન થાય એમ જો વિચારવામાં આવે તો જેને પરિપૂર્ણતાનું ધ્યેય છે એને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. એને ખ્યાલ આવી જાય કે આમ કરતા કોઈ જીવને સ્વચ્છંદ થવાનો વિપર્યાસ થવાનો વિપર્યાસ થઈને સ્વચ્છંદ થવાનો પ્રકાર સંભવિત છે, પણ જે હેતુથી આ વચન કહેવાયું છે તે વચન તો સ્વચ્છંદને અર્થે નથી. જેમ કે પરદ્રવ્ય આત્માને કોઈ નુકસાન કરતું નથી, કેમ કે પરદ્રવ્ય ભિન્ન છે, આત્મા ભિન્ન છે, બે પદાર્થની ભિન્નતા ભેદ વિજ્ઞાનનો એટલે આત્માના કલ્યાણના અમોઘ ઉપાયનો વિષય છે. એમાં રખે કોઈ જીવ અનુચિત સંયોગોની રૂચિ વધારી લેશે તો ક્યાં પરદ્રવ્ય નુકસાન કરે છે, અસત્સંગ પણ ક્યાં નુકસાન કરે છે, બીજા જે સંયોગો જેને અનુચિત સંયોગો કહીએ તે પણ ક્યાં નુકસાન કરે છે, એમ કરીને તે સંયોગોને વધારે અનુસરશે તો કે એ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જીવને કોઈ પણ તબક્કે વિપરીતતામાં આવવું હોય તો એ ગમે તે પ્રકારે આવી જાય છે, એનો તો કોઈ ઉપાય નથી. તેથી કાંઈ સત્યનું નિરૂપણ ન કરવું, સત્ય સ્વરૂપ જેમ છે તેમ સત્યનું નિરૂપણ ન કરવું એવો પ્રતિબંધ લગાવી શકાય નહીં, સત્યને અટકાવી શકાય નહીં. એટલે જેને પોતાનું હિત કરવું છે, કરી જ લેવું છે એવા ધ્યેયવાળા જીવને અને તે ધ્યેયને અનુસરવાની લગ્નિ પણ પેદા થઈ છે, ઉત્પન્ન થઈ ગઈ છે એવા જીવને, એટલા માટે બેન થઈ લગ્નિનો વિષય વધારે મુક્ત કર્યો છે, ધ્યેય બાંધેલા જીવ હાથ લીધી છે એવા જીવને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. અને મુમુક્ષુની ભૂમિકામાં સ્વચ્છંદ ન થાય તો પણ એને બીજા દોષ છે એ ટાળવા સહેલા છે. એક સ્વચ્છંદ એવો દોષ છે કે જે ટાળવો સહેલો નથી, બહુ છેતરામણો છે, સ્થૂળ સૂક્ષ્મ ભેદે એવા અનેક પ્રકારના વિધવિધ રૂપે એ હોય છે કે જ્યાં જીવ ભ્રમમાં પડે છે કે આ તો હું લાભનું કારણ છે, હોય છે ત્યાં સ્વચ્છંદ એને લાગે છે કે આ લાભ નું કારણ છે, હોય છે. એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ, કેવી જગ્યાએ જીવ છેતરાય છે. શાસ્ત્રથી, શાસ્ત્રની ધારણાથી, શાસ્ત્રમાં કહેલો વિષય બુદ્ધિગમ્ય કર્યો હોય અને મને આ સમજાયું છે એવું એને લાગ્યું હોય, એ જ વિષય એના અનુભવી, એ વિષયના અનુભવી જીવ જ્યારે કહે, નિરૂપણ કરે, ત્યારે એને એવો વિકલ્પ આવે કે આ જે નિરૂપણ કરે છે એવું તો મને પણ સમજાણું છે, એથી નવીન કોઈ બીજી વાત નથી. મને સમજાણું છે એવી વાત નાની કરે છે, મને પણ આ વાંચ્યું ત્યારે એમ જ સમજાણું હતું, એમણે પણ એવો જ અર્થ કર્યો. બરાબર છે, મારું સમજાયેલું બરાબર છે, હું એમણે કહ્યું એ પહેલા બરાબર સમજી શક્યો હતો. હું સમજું છું એવો જે ભાવ, એ સાંભળતી વખતે આ પણ હું સમજું છું એવો વિકલ્પ આવ્યો, અને એવો વિકલ્પ ન આવ્યો કે અરે આ કહે છે એમાં વિશેષ શું કહે છે, ભલે મને સમજાયું હોય પણ એમના અનુભવની વિશેષતા આ વાત કરતા કયા પ્રકારે છે, એમ નહીં સમજવાને બદલે મને, હું સમજેલો છું, મને સમજાયું છે, હું સમજું છું, ભલે એની સમજણમાં દેખત ભૂલ ન હોય તો પણ ત્યાં સ્વચ્છંદ નો જન્મ છે, સ્વચ્છંદની હયાતી છે. ત્યારે એ સ્વચ્છંદ કયા પ્રકારે પ્રવર્તે છે જાણે કે અજાણે, આ જરા સૂક્ષ્મ પરિણામ નો વિષય છે. કે ત્યારે એ અનુભવીને પોતે બિન અનુભવી હોવા છતાં અનુભવીને પોતા સમાન કલ્પે છે, આ એની ભૂલ થાય છે. શું ભૂલ થાય છે એની? પોતા સમાન કલ્પે છે કે જેમ મને મારી સમજણ કામ કરતી હતી એવું જ એમણે કહ્યું, બરાબર છે, હું સમજું છું, બરાબર છે. ભાઈ તું સમજતો હોત તો કઈક તારી સ્થિતિ બીજા પ્રકારે હોત. જે ખરેખર સમજવું જોઈએ એ એમાં બાકી છે. તે અર્થ મેળવ્યો છે, એ અર્થનો મર્મ શું છે એ મેળવવાની હજી તારી શક્તિ પણ નથી. શ્રીમદજી બહુ સ્પષ્ટ સ્પષ્ટ કહ્યું છે એવો વિષય છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે, આવી એક વાત નથી છે. એટલે માર્ગ કયો છે એવા જે શબ્દો શાસ્ત્રમાં પડ્યા છે એવા શબ્દો તને સાંભળવા મળ્યા, એટલે શાસ્ત્રમાંથી તને જે અર્થ સમજાણો તે જ અર્થ તને વચન સાંભળતી વખતે સમજાણો. પણ પ્રત્યક્ષ સત્સમાગમના યોગે જે કાંઈ એના મર્મ સુધી પહોંચવાનો તારો પ્રયાસ હોવો જોઈએ, જે તારા કલ્યાણનો પ્રયાસ છે બીજી રીતે, એ પ્રયાસથી વંચિત રહીને તે જે શાસ્ત્ર વાંચતા જે પ્રકારે પ્રવૃત્તિ કરી એટલી જ પ્રવૃત્તિ તે સત્સમાગમના યોગમાં કરી. તારો પ્રત્યક્ષ સત્સમાગમ પરોક્ષ શાસ્ત્રના યોગની બરાબર રહ્યો ને એથી વિશેષ કાંઈ ન થયો, એટલે એને યોગ અયોગ કહેવામાં આવે છે. પરોક્ષ થઈ ગઈ વાત, જે શાસ્ત્રના જ્ઞાનથી પરોક્ષપણે જ્ઞાન થાય છે એ જ પ્રત્યક્ષ જ્ઞાનીના યુગે એવું જ પ્રકારે તે જ્ઞાન કર્યું, એવી જ મેળવણી કરી, એટલા અર્થઘટન સુધી જ તારા જ્ઞાનને તે લંબાયું અને એ અર્થના મર્મ સુધી એટલે જ્ઞાનીના હૃદય સુધી પહોંચવાની તારી જે પ્રવૃત્તિ થવી જોઈએ જ્ઞાનની, એ તેથી જાણે અજાણે કહે ગુરુદેવ શ્રી એક બહુ માર્મિક ટકોર ક્યારેક કરતા શ્રોતાઓ પ્રત્યે કે આ સમય સાર અનેક વાર વંચાણું, 17મી વાર, 18મી વાર, 19મી વાર સુધી વંચાણું, ત્યારે ક્યારેક ક્યારેક એ ટકોર કરતા. એ બહુ માર્મિક ટકોર હતી કે આ તેની તે ગાથા છે અને તેઓને તેવો અર્થ થાય છે એ હું આગળથી ધારીને ન બેસી જતા. નવા નવા ભાવ આવે છે, અંદરથી નવું નીકળે છે, ભાવ અંદરથી નવા નીકળે છે, એટલે અંદરનો જે મર્મ છે એ સમજવાનો પ્રયત્ન કરજો. એ વાત તમારા માટે નવી છે, કદાચ આ પહેલા અનેક વાર સાંભળીને અર્થ તમને સમજાયો હશે કે 11મી ગાથામાં ભૂતાર્થ તત્વને મુખ્ય કરવાની વાત છે. એ તો બરાબર છે, એ અપેક્ષાવાળી ગાથા બરાબર, એમ એ અપેક્ષા રાખીને જ આપણે સમજીએ છીએ, એ તો બધું સમજીએ છીએ, એ સ્વચ્છંદ આવી જશે, સમજીએ છીએ તે સ્વચ્છંદ આવી જશે. સ્વચ્છંદ નું રૂપ એવું છે, થોડીક વિચારણા ચાલી ગઈ હતી, અનેક પ્રકારે એવો દેખાવ દે છે કે મુમુક્ષુ જીવ પ્રાય છેતરાય છે, આવો પ્રકાર છે. એને ખ્યાલ ન આવે, કેમ કે કષાયની મંદતા રહે, શાસ્ત્ર જ્ઞાન નો ભાગ રહે, પછી આ મુમુક્ષુમાં તો આપણું તો સામાન્ય સારું ગણવું જોઈએ, સામાન્ય રીતે આ વાત સારી ગણવી જોઈએ, પણ છતાં એ સ્વચ્છંદમાં વર્તતો જીવ હોય અને તે સ્વચ્છંદ તેના આત્મકલ્યાણમાં પ્રતિબંધક મહાન કારણ ગણાય એનો ખ્યાલ સુદ્ધા ન હોય, આ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. એટલે અહીંયા થોડી વિશેષતા વાળી વાત ઉપસાવીને આ બહાર કરી છે કે ભાઈ પ્રતિબંધક કારણ મોટામાં મોટું મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વ મિથ્યાત્વ કહો તો સામાન્ય, તો હજી તો સમ્યક નથી થયું ત્યાં સુધી મિથ્યાત્વ છે, સમ્યક નથી થયું ત્યાં સુધી મિથ્યાત્વ છે, એમ નહીં. મિથ્યાત્વની દશામાં તું દેવગુરુ અને શાસ્ત્રના સંયોગે એમની નિશ્રામાં સતદેવ ગુરુ શાસ્ત્રો, વિતરાગી દેવગુરુ શાસ્ત્રની નિશ્રામાં તું કલ્યાણ કરવાનો જે કાંઈ અતકિંચિત પ્રયત્ન કરે છો, એ પ્રયત્નના કાળમાં એક પ્રતિબંધક કારણ વિશે શું તેને અનુસરીને જન્મ પામે છે, દેવગુરુ શાસ્ત્રના સંયોગમાં જન્મ પામે છે, એનું શું કરવું? એ જ્યાં સુધી એવો સ્વચ્છંદ હોય ત્યાં સુધી જીવની યોગ્યતા રોકાઈ જાય છે, ત્યાં સુધી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મિથ્યાત મટવું એ તો હજી આગળની વાત છે, એ તો મુમુક્ષુ ને મુમુક્ષુની સ્થિતિમાં એની વિશેષ યોગ્યતા થવી જોઈએ, વિશેષ પાત્રતા થવી જોઈએ, સમ્યક દર્શન માટે એને જે કાંઈ નજીક ચાલીને જોવું જોઈએ ત્યાં જ એને રોકાણ થઈ જાય છે, એ રસ્તો એનો બંધ થાય છે. પછી ગમે તેટલો કાળ એ શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ, સ્વાધ્યાયની પ્રવૃત્તિ કર્યા કરે કે બીજી ક્રિયાની પ્રવૃત્તિ કર્યા કરે, સ્વચ્છંદ સહિત થાય છે ત્યાં સુધી કદી પણ એ જીવનું કલ્યાણ થવાનો પ્રકાર ઊભો થતો નથી. ભાઈ છુપો ચોર છે. આ વિષય જરા વિશેષપણે મુમુક્ષુએ વિચારવા યોગ્ય છે. બસ એને સ્વચ્છંદના રૂપ ઘણા છે. આ તો એક દ્રષ્ટાંત આપ્યો, અનેક રૂપે ઉભો થાય છે. કઈ જરૂર નથી કે એ બધા રૂપ સમજવા. એક વાત એની માસ્ટર કી આ છે કે પરિપૂર્ણ નિર્દોષ થવું છે. રાગનો એક કણ પણ જેણે રાખ્યો નથી એવા જે પરિપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ મારા ધ્યેય અને આદર્શના સ્થાને છે. એવું ધ્યેયને પહેલેથી બાંધવું. શું કરવા આ લાઈનમાં આવ્યો? જગતમાં હજાર લાઈનો છે, અનેક દિશાઓમાં અનેક ક્ષેત્રોમાં લોકો પ્રવૃત્તિને કાર્ય કરે છે. તું આ માર્ગમાં ને આ લાઈનમાં શું કરવા આવ્યો? જો તારું આ ધ્યેય ન હોય, જેવા વિતરાગ થયા એવું થવાનું તારું ધ્યેય ન હોય તો આ ક્ષેત્રમાં તારું કામ નથી. જ્યાં દુનિયામાં ઘણી પ્રવૃત્તિ છે અને ઘણા કામ છે, બાકી આ ક્ષેત્રમાં જો તારે પ્રવેશ કરવો હોય તો પહેલી વાત એ છે કે એક કષાય કલંકનો એક કણ ન જોઈએ તે ન જોઈએ. આજે પૂર્ણ વિતરાગ થવાતું હોય, અત્યારે થવાતું હોય, આ સમયે થવાતું હોય તો બીજો સમય ન જોઈએ. એવી જરાક જોરથી તૈયારી કરીને પ્રવેશ કરે તો એને જાગૃતિ રહે ને સ્વચ્છંદ ન થાય. નહીતર અજાગ્રત દશામાં સ્વચ્છંદ ક્યાં કેટલો થશે એની પોતાને ખબર રહેશે નહીં. પોતાને ભાન ન હોય ને એ પ્રકાર થઈ જાય ત્યાં એને હિત થવાનું કોઈ કારણ રહેતું નથી. એમાંથી એ વિષય નીકળે છે થોડો કે આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે. ઘણા તો એમ કે હવે ખબર છે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, એ તો અમને ખબર છે, મોઢે થઈ ગયું છે કે આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, મેં જ્ઞાન આનંદ સ્વભાવી હું. હા, એમ નથી. એ આત્મા એમ કહેતા એ આત્મા કહેનારને એનો કેટલો રસ છે, એનો કેટલો મહિમા છે, એ એનો માર્મિક વિષય છે. અને એવો મહિમા સ્વરૂપના અવભાસન વિના, સ્વરૂપના નિશ્ચય વિના, સ્વરૂપના પ્રતિભાસ વિના કદી કોઈને થાય નહીં. ઓળખાણ વગર કેવી રીતે મહિમા આવે? કોઈ પણ પદાર્થને વિશે તે પદાર્થની ગુણવત્તાના ઓળખાણ વિના એનો મહિમા આવે કઈ રીતે? એની વાસ્તવિકતા તો આ એક જ પ્રકારે છે. કોઈ બીજા પ્રકારે આત્માનો મહિમા કરે તો તે વાસ્તવિક ન ઠર્યો, ઓળખાણ વિના મહિમા કરે તો તે મહિમા વાસ્તવિક ન ઠર્યો. આપણે ત્યાં એ પ્રશ્ન ચાલે છે કે આત્માનું મહિમાનું, આત્માના અપૂર્વ મહિમાનું ફળ સમ્યક દર્શન છે. આગળ જશે અહીંયા જુઓ કે પહેલા મહાત્મા આવે છે ને પછી મહાત્માની ઉગ્રતા થતા એકાગ્રતા સિદ્ધોપયોગની થાય છે. તો આત્માના મહિમા અપૂર્વ મહિમાના ફળ સ્વરૂપે એકાગ્રતા રૂપ સમ્યક દર્શન છે. તો અમારે મહિમા કેમ લાવવો? આમ પ્રશ્ન કરે છે. જે કારણ બતાવો એ કારણ કેમ કરવું? એ પ્રશ્ન તર્કણામાં તો સ્વાભાવિક ઉભો થાય, એ તાર્કિક પ્રશ્ન છે. પણ એકાંતે તર્કે તર્કમાં ચડવા જેવું નથી. આ વિષયની પ્રેક્ટિકલ સાઈડ શું છે, અનુભવ પદ્ધતિની સાઈડ શું છે, એ સાઈડ પકડવી.
બરોબર,
તો એ વાત છે. વાસ્તવિકતામાં તો એ વાત છે કે જ્યારે ગુણવાન પદાર્થના ગુણો ઓળખાય ત્યારે ઓળખાણથી જ વાસ્તવિક સહજ મહિમા આવે. મહિમા એ લાવવાની ચીજ નથી. પ્રશ્ન તો એમ આવ્યો કે આત્માનો મહિમા કેમ લાવવો, કે ભાઈ એ લાવવાની ચીજ નથી, એ તો ઓળખાણથી આવે એવી ચીજ છે, એને લવાય એવી ચીજ નથી. કૃત્રિમતા કરીને મહિમા લાવવો એ મહિમાનો પ્રકાર નથી, વાસ્તવિક પ્રકાર નથી. પણ ઓળખાણ થતા મહિમા આવ્યા વિના રહે નહીં એની વાસ્તવિક પરિસ્થિતિ છે મહિમા આવવાની. એટલે અહીંયા શબ્દ એ લીધો છે કે પહેલા માત્ર આવે છે એમ, લાવે છે નહીં પણ સહજ આવે છે, અને પછી મહાત્માની ઉગ્રતા થતા એકાગ્રતા થાય છે. એકાગ્રતા થાય છે તેને કરે છે એમ ભલે કહેવાય, પણ થાય છે એ પણ થઈ જાય છે. ત્યાં એવો વિકલ્પ નથી કે હું એકાગ્રતા કરું, પણ આત્મા જેને ભાષો જે સ્વરૂપે આત્મા છે છે તેનું અસ્તિત્વ છે, એવું સ્વરૂપ અસ્તિત્વ જેને ભાષું એને તે અસ્તિત્વ નજરાય છે. શ્રીમદજીએ એવી પરિભાષા કરી છે, નજરાય છે એટલે જેમ નજરબંધી થાય ત્યારે નજરમાંથી ચીજ ખસતી. એ તો દુનિયામાં પણ પ્રત્યક્ષ બધાને અનુભવ છે, જેની જેને મહિમા છે એને તેની નજર ત્યાંથી ફરતી નથી. એ ભાવ જાણે ચાલુ ને ચાલુ રહે છે, એવી એક ભાવની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ આત્માને ઓળખીને ઊભી થાય ત્યાં સુધી આત્માના અનુભવના લાઈન જે છે એનું અનુસંધાન લાગતું નથી ક્યાંય. એટલે એ સંબંધીનો બીજો પ્રયત્ન છે, એ બધો બીજો પ્રયત્ન અન્યથા પ્રકારે છે એમ સમજવું જોઈએ. સ્વરૂપમાં એકાગ્ર થવું જોઈએ એ વિષય તો અન્ય મતિઓ પણ સ્વીકારે છે. એવું એવું એનું ફળ આવે છે કે એ ક્ષણ પણ પરમાત્મામાં મનની લીનતા થાય. બીજું ની સાદી ભાષામાં આવી વાત આવે છે, મન બહુ ચંચળ છે, પરમાત્મામાં લીન થઈ શકતું નથી ચંચળતાવશ. એ ક્ષણ પણ જો એ પરમાત્મામાં લીન થાય તો એનું ફળ બહુ મોટું છે. પછી વૈષ્ણવ હોય તો વૈકુંઠ વાસ આપી દે એને, અને જેના જે મતમાં જે પ્રકાર હોય એ રીતે આપે. પણ એનો અર્થ એ છે ટૂંકામાં ટૂંકો કે મનની ચંચળતા જે અનુભવ ગોચર છે, અને મનને એટલે ઉપયોગને સ્થિર કરીને સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપમાં લીન કરવું છે, અને એ ક્ષણ પણ લીન થતું નથી એવી ઈચ્છા હોવા છતાં એ ક્ષણ પણ લીન થવા પૂરતી સફળતા પ્રાપ્ત થતી નથી, ત્યારે એ વિષય ઘણો અઘરો છે એમ પ્રયત્ન કરનારને લાગે છે. એને અહીંયા એમ કહે છે કે સહજ માત્રમાં એ લીન થઈ જાય અને એકાગ્રતા થઈ જાય એવી એક પદ્ધતિ છે. તારે એને આત્મામાં એક ક્ષણ પૂરતો ઉપયોગને સ્થિર કરવા માટે લાખ કરોડ પ્રયત્ન કરે ન થાય, અને સહજ માત્રમાં થાય કેટલી એની કિંમત ગણવી, કે એની આ એક પદ્ધતિ છે. અને આ પદ્ધતિ છે તે આ એક જ પદ્ધતિ છે, પાછી આ સિવાય બીજી પદ્ધતિ નથી એમ તે પદ્ધતિમાં સફળ થયેલા એવા જ્ઞાનીઓએ અને વિતરાગોએ એ વાતને સ્પષ્ટ કરી કે ભ્રમણામાં આવશો નહીં કે અનેક પ્રકારે આ કાર્ય થશે, એક જ પ્રકારે થશે, બીજા કોઈ પ્રકારે થશે નહીં. એક હોય ત્રણ કાળ માં પરમાર્થ નો પંથ, એમ કહ્યું. પછી નામ એને ગમે તે આપો, એને પરમાર્થ માર્ગ આપો, એને જિનમાર્ગ કહો, કોઈ પણ નામ એને આપો. નામની સાથે કાંઈ સંબંધ નથી, પણ જે પ્રકાર છે એ તો આત્મ પદાર્થના વસ્તુના વિજ્ઞાનનો એક ભાગ છે, એટલે પરમ સત્યના સ્વરૂપનું એક પરખું છે. સત્ય તો ઘણું વિશાળ છે, એક વિચાર આવ્યો. બહુ ભણેલા ગણેલા બુદ્ધિશાળી માણસ હતા, ધાર્મિક વિષયમાં જરાક ઊંડા ઉતરા છે એવું માનતા હતા. દેશ દેશાવર પરદેશ જે આવા હોય ભણેલા ગણેલા, બહુ સારી પોસ્ટ ઉપર હતા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં. ઘરમાં એક વાક્ય લખ્યું, ત્યાં કંઈ જવાનો પ્રસંગ થયો, ચર્ચા ચાલતી હતી ધાર્મિક. જુઓ કે આ સત્ય મેં મારા ઘરમાં લખી રાખ્યું છે, જગત આખું પરિવર્તનશીલ છે. ઠીક,
બરોબર.
આ એક પરમ સત્ય છે. મને કે મેં કહ્યું પરમ સત્ય તો બહુ વિશાળ છે, પણ એટલી વાત જરૂર છે કે પરમ સત્યનો આ એક અંશ છે. આખું સત્ય નથી, પણ આખા સત્યનો આ એક અંશ છે. જો અંશને આખું સત્ય માનવામાં આવશે તો આ જે પરમ સત્યનો અંશ છે તે અસત્યના સ્થાનમાં જશે. તેમ કા જરા એને બહુ કિંમતથી એ વાત લખી હતી. ભાઈ આત્મા છે અથવા પદાર્થ જગતના છે, આખા જગતમાં સર્વ પદાર્થો ઉત્પાદવી દ્રવ્યાત્મક છે. એમાં ઉત્પાદવી છે એ પરિવર્તિત અંશ છે, પરિવર્તિત થનારો અંશ છે. જીવ અને જળ રચકણો અને જીવો બધા પરિવર્તનશીલ છે, અને એ સત્યનો અંશ છે. ઉત્પાદવી તે સતનો અંશ છે, એટલે સત્યનો અંશ છે, પણ એ આખું સત્ય નથી. જો જગત આખું પરિવર્તનશીલ છે એટલું સત્ય માનવા આવે તો તે બૌદ્ધ મતમાં જાય છે, ક્ષણિકવાદીમાં જાય છે. તો એ પાછું સત્યના બહાને અસત્ય ઊભું થયું, સત્યના અંશના બહાને નિમિત્તે અસત્ય ઊભું થયું, એમ નથી. સત્ય તો ઘણું વિશાળ છે, અને જેટલું વિશાળ છે એટલું જ વિશાળ જ્ઞાનમાં અને પ્રતીતમાં ન આવે ત્યાં સુધી સત્ય છે શું સત્ય છે એ વાત સમજું છું એમ ધારીને કરવા જેવી નથી. હું સમજું છું સત્યને એમ ધારીને કરવા જેવી નથી. એટલે એમ કહે છે કે જેને સ્વરૂપ એકાગ્રતા કરવી છે, એવી કરવાની જેને ઈચ્છા થઈ છે, એને આત્મ સ્વરૂપનો મહિમા વિકલ્પ વાળો વિકલ્પ સહિત મહિમા આવે તેને મહિમા ન ગણવો, એને મહિમા ન સમજવો, એમ કહે છે. ન કહેવાય એટલે ન સમજવો, નહીતર ત્યાંથી જ ભૂલ થશે. અંદરથી રૂચે સ્વરૂપ ભાષે કે ઓહો આવું પરમાત્મા પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે, અને આવા આવા અનંત ચતુષ્ટય મંડિત એવા અનંત ગુણોનો મહાન ખજાનો ખાણ છે, અનંત કાળે ન ખૂટે એવી આ ખાણ છે, એવું જ્યાં જ્ઞાનમાં ભાસે તો એ અનન્ય ભાવે રૂચે છે. એની અનન્ય રુચિ ત્યાં ઉત્પન્ન થાય છે, એને પ્રથમમાં પ્રથમ આત્માની રુચિ કહેવાય છે. ત્યાં સુધી રુચિના નામે બધી વાતો છે, એ રુચિ ફૂચી કાંઈ છે નહીં, બધી વાતો છે. કે છે આ રુચિવાળા છે, આના ગમે છે, એ બધી વાતો. ત્યાં સુધી ખરેખર આત્માની રુચિ છે એ વાત લેવી જોઈએ નહીં. અંદરથી સ્વરૂપ રૂચે, અને રૂચે એટલે રુચિ અનુયાયી વીર્ય, આ સિદ્ધાંત છે. રૂચે ને અનુસરતો પુરુષાર્થનો ઉપાડ આવે, અકૃત્રિમ સહજ પુરુષાર્થનો વેગ ઉપડે, એ ક્યાં ઉછળે છે એમ કે છે. આ લક્ષણ છે, આ પ્રશ્ન લક્ષણ થી પ્રશ્ન ઉઠાવ્યો છે ગુરુદેવ શ્રી કે આ ક્યાં ઉછળે છે, અંદર થી રૂચિ થઈને આત્મા પ્રત્યે વીર્ય ઉછળે છે, ક્યાં ઉછળે છે જોતો ખરો. આ વિકલ્પ વાળા મહિમાને મહિમા માની બેસીશ નહીં એમ કેવું છે. કે છે કે એવું આત્માની સમજણ બાબતની સાધારણ ધારણા અને તું વિકલ્પ વાળો મહિમા કરે છે એવો સાધારણ મહિમા તો અનંત વાર આવ્યા. આય સુધી તો તું અનંત વાર આ બધું કરી ચૂક્યો છો, એમાં કાંઈ અપૂર્વ છે નહીં, બધું પૂર્વાનું પૂર્વ છે. શાસ્ત્રોએ વાંચ્યા છે, અંગ પૂર્વોની ધારણા કરી છે. સાક્ષાત અરિહંત પરમાત્માના સમોસરણમાં જઈને પૂજા ભક્તિ ને નૃત્ય ધ્યાન કર્યા છે, મણિરત્નના દિવે આરતી કરી છે, કલ્પવૃક્ષના ફૂલથી પૂજા કરી છે. ગુરુદેવ શ્રી આ બધું કહેતા, એમને તો બહુ સમર્થ દ્રષ્ટાંતો ઘણા લીધા છે, પણ એ બધું પૂર્વાનું પૂર્વ અનંત વાર તે કર્યું છે. પણ હજી તારું પરિભ્રમણ સાજું છે, પરિભ્રમણના મૂળ સાજા છે, પરિભ્રમણ પાંગરે છે એમાંથી. એ વાત બંધ કરવા માટે અપૂર્વ નિશ્ચય અને અપૂર્વ રૂચિ અને અપૂર્વ પુરુષાર્થ સહજપણે ઉત્પન્ન થઈ જવા જોઈએ. બાકી સાધારણ ધારણા અને મહાત્મ તો અનંતી વાર આવ્યા, પણ ખરેખર મહાત્મા અંદર થી આવું આ ગૂઢ ભાષા કરી છે. અંદર થી આવું જોઈએ, સસ્પેન્સમાં મૂક્યા છે. અંદર થી એટલે શું? આ અહીંયા જિજ્ઞાસા ઉભી થાય. અંદર થી એટલે શું? કે અંદર થી એટલે ભાવ ભાસીને આવવું જોઈએ, સ્વરૂપની સન્મુખ થઈને આવવું જોઈએ, એને અંદર થી કહેવાય. બાકી સાંભળી સાંભળીને આવે, વિકલ્પ વિચાર કરીને આવે, સાંભળીને સમજણ થઈને અમને આવે છે, એ સમજણ સમજણ બધા ફીફા ખાંડવાની વાત છે.
બરોબર.
જ્યાં સુધી અંદર થી ઉપડે નહીં, પાવર તો અંદર થી ફાટવો જોઈએ. અંદર પાવર ભર્યો છે, શક્તિ અંદર ભરી છે.
બરોબર.
એ જેમ કોઈ આગ ઓલવવા માટે નાની ધીમી ધારાવાળી કરતા નથી, કે ધીમી ધારે પાણી રેડ્યા કરો ને, જ્યાં લાય લાગી હોય ત્યાં બંબો બોલાવવો પડે ને પાણી ફોર્સથી દેવું પડે છે. ધોધ પાણીનો પડે એવી રીતે પાણી ફોર્સથી આપવું પડે છે. એમ અંદરથી પુરુષાર્થનો બંબો ફાટવો જોઈએ. જે એને સાક્ષાત સર્વજ્ઞ પદ પોતાનું ક્યારેય જોયું નતું એને દેખાણું, એ ઘરમાં હરફ ભાળે છે તો ઊંઘ આવતી નથી. એમ થાય કે આવી ગયો ક્યાંથી, બાયણું ખુલ્લું રહી ગયું ને આવી ગયો, કે ક્યાંય પોલ રહી ગઈ છે ને ઘરમાં દર થઈ ગયું છે, કે બાયણામાં પોલ રહી ગઈ છે ને આવી ગયો, ઘરમાં હરફ ગરી ગયો છે ને ક્યાંક ભરાઈ ગયો નીચે કબાટ નીચે ક્યાંય બીજે થઈ જાય, પછી હુઈ જાય એમ ને. હે રહેતી હુઈ જાવ ને ભાઈ, તો અંદર ભરાઈ ગયો છે ને, પણ ક્યાં હજી કડવા આવ્યો છે હજી. ભાળી ગયો એટલે ખલાસ એમ કે છે. એમ ભાળી જવું જોઈએ એક વાર એને. જ્ઞાન લક્ષણ થી અનંત જ્ઞાન ની ખાણ જોઈએ ભાળે, એવું અસ્તિત્વ છે. અસ્થિ છે એની હૈયાતી છે, અનંત જ્ઞાન અનંત આનંદ ની એની હૈયાતી છે. એ હૈયાતી એને ભાળે, હૈયાતપણે ભાળે, એ પરિસ્થિતિ બીજી હોય છે એમ કહેવા માંગે છે. અંદરથી ખરેખર મહાત્મા આવવું જોઈએ, એ જ બાકી રહી ગયું છે. બાકી તો એ જ રહી ગયું છે ને એમ કે છે, કે આ જ બાકી રહી ગયું છે. તે બધું કર્યું છે, પૂર્વાનું પૂર્વપણે ઘણું કર્યું છે. અનંતવાર દીક્ષા લીધી સાચી, હો અગડબડ વાળી નહીં, અનંતવાર સાચી દીક્ષા લીધી, પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નગ્ન દિગંબર સાધુ થઈને જંગલમાં વનવાસ કરીને અનંતવાર મિથ્યા દ્રષ્ટિપણે દ્રવલિંગી થયો, અનંતવાર એના ફળમાં ગ્રેવક નવમી ગ્રેવક સુધી ગયો, પણ આ વસ્તુ રહી ગઈ છે, તે રહી ગઈ છે. આત્માના મહિમા વગર ગુરુદેવ શ્રી તો બધા સમર્થ દ્રષ્ટા, હજારો રાણીઓ છોડીને દીક્ષા લીધી છે, એમને એમ નહીં. ગ્રસ્થાશ્રમમાં રાજા મુકુંદ રાજપાટને હજારો રાણી ઘરમાં હોય એને છોડીને, એનું આકર્ષણ છોડીને આત્માનો મહિમા આવ્યા વગર કે હા, વિચારથી વિકલ્પથી સમજણથી એમ લાગ્યું હોય કે આ કરવા જેવું છે એટલે હું છોડું બધું આ કરું, પણ જ્યાં સુધી અંદરમાં ભાસીને મહિમા આવે ને એ બાકી રહી ગયું છે. અંદરની આત્માની અનન્ય રુચિ ઉત્પન્ન થઈને પુરુષાર્થ ઉપડે એ પ્રકાર તો ત્રીજ ગતિમાં થાય, સાતમી નારકીને નારકીમાં થાય, તને થાય એમાં કઈ નવું નથી, વિશેષ નથી, થઈ શકવા યોગ્ય છે. પણ એ ન થાય તો બીજું બધું કર્યું છે, રણમાં પોપ મૂકવા જેવું છે, કોઈ સાંભળે હું બાકી એ જ રહી ગયું છે. ને આવી અમૂલ્ય વાતો ગુરુદેવે પ્રસિદ્ધ કરી છે, જે ખાસ ધ્યાન દેવા જેવી વાતો છે એવી વાતો પ્રસિદ્ધ કરી છે. એ જ બાકી રહી ગયું છે ને, પહેલા મહાત્મા આવે છે, ખરેખર તો પહેલા એનો મહિમા આવે છે, એ વિશે આગળ બીજી બીજી રીતે બીજા બીજા શબ્દોમાં પણ અનેક પ્રકારે હજી આવશે. આગળ આ વિશે થોડો ખેંચ્યો છે, પહેલા મહાત્મા આવે છે અને પછી મહાત્માની ઉગ્રતા થતા એકાગ્રતા થાય છે. પહેલા મહાત્મા આવે છે અને પછી મહાત્માની ઉગ્રતા થતા એકાગ્રતા થાય છે. એ પહેલા કોઈને અન્યથા પ્રકારે બીજા પ્રકારે બીજી પદ્ધતિએ સ્વરૂપની એકાગ્રતા થાય, અંદર સ્વરૂપની સમજણ ને ભાવભાષણનું કોઈ ઠેકાણું ન હોય ને સ્વરૂપની એકાગ્રતાના બહારના બધા નિમિત્તો વસાવી લે, એકાંત સ્થાન પ્રવૃત્તિનો અભાવ, બધા પ્રકાર જપના તપના બધા લઈ લઈએ, ક્યાંય પત્તો લાગે એવું આ એક એની કુદરતી સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે, કે જેમાં એકાગ્રતા કરું એવા વિકલ્પ ન હોય ને એકાગ્રતા થાય. એક એના મહિમામાં ને મહિમામાં એવી ઉગ્રતા વધતી જાય વધતી જાય, મહિમામાં ડૂબતો જાય, મહિમાનો રસ ચડતો જાય રસ ચડતો જાય, એ નિર્વિકલ્પ ચૈતન્યનો રસ એટલે હદે ચડે પરિણામને કે પરિણામ તદાકાર થઈને સ્થિર થઈ જાય, ત્યારે એને સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે. એ વિષય અહીંયા 193 માં સારી રીતે આવ્યો છે.
પાંચ વચ્ચે ભજન બોલો.